महादेव्या कुक्षिरत्नं शब्दजेतरवात्मजं राजचन्द्रमहं वन्दे तत्त्वलोचनदायकम् प्रभुतत्त्वलोचनदायकम्
શ્રીમદ રાજચંદ્ર જ્ઞાન મંદિર રાજકોટ, રવિવાર તારીખ 6 એપ્રિલ 2008. શ્રીમદ રાજચંદ્ર વચનામૃત ક્રમવાર પત્ર સ્વાધ્યાય પત્રાંક 494 સ્વાધ્યાય આજે શરૂ થશે. મુંબઈ, ચૈત્રસુદ 1950. ઓમ. અત્રે હાલ કંઈક બાહ્ય ઉપાધિ ઓછી વર્તે છે. તમારા પત્રમાં પ્રશ્નો છે તેનું સમાધાન નીચે લખ્યાથી વિચારશો. પૂર્વકર્મ બે પ્રકારના છે, અથવા જીવથી જે જે કર્મ કરાય છે તે બે પ્રકારથી કરાય છે. એક પ્રકારના કર્મ એવા છે કે જે પ્રકારે કાળાદી તેની સ્થિતિ છે તે જ પ્રકારે તે ભોગવી શકાય. બીજો પ્રકાર એવો છે કે જ્ઞાનથી વિચારથી કેટલાક કર્મ નિવૃત્ત થાય. જ્ઞાન થવા છતાં પણ જે પ્રકારના કર્મ અવશ્ય ભોગવવા યોગ્ય છે તે પ્રથમ પ્રકારના કર્મ કહ્યા છે, અને જે જ્ઞાનથી ટળી શકે છે તે બીજા પ્રકારના કર્મ કહ્યા છે. કેવળ જ્ઞાન ઉત્પન્ન થવા છતાં દેહનું રહેવું થાય છે, તે દેહનું રહેવું એ કેવળ જ્ઞાનીની ઈચ્છાથી નથી પણ પ્રારબ્ધથી છે. એટલું સંપૂર્ણ જ્ઞાનબળ છતાં પણ તે દેહસ્થિતિ વેદ્યા સિવાય કેવળ જ્ઞાનીથી પણ છૂટી શકાય નહીં એવી સ્થિતિ છે. જો કે તેવા પ્રકારથી છૂટવા વિશે કોઈ જ્ઞાની પુરુષ ઈચ્છા કરે નહીં. તથાપિ અત્રે કહેવાનું એમ છે કે જ્ઞાની પુરુષને પણ તે કર્મ ભોગવવા યોગ્ય છે, તેમજ અંતરાય આદિ અમુક કર્મની વ્યવસ્થા એવી છે કે તે જ્ઞાની પુરુષને પણ ભોગવવા યોગ્ય છે. અર્થાત જ્ઞાની પુરુષ પણ તે કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત કરી શકે નહીં. સર્વ પ્રકારના કર્મ એવા છે કે તે અફળ હોય નહીં, માત્ર તેની નિવૃત્તિના પ્રકારમાં ફેર છે. પરમ મુમુક્ષુ પૂજ્ય સૌભાગભાઈનો પત્ર છે, અને 494 આંક સૌભાગભાઈના પત્રમાં જે પ્રશ્નો રજૂ થયા છે તે પ્રશ્નનું સમાધાન પરમ કૃપાળુ દેવ આપે છે. શક્ય છે કે એ પ્રશ્નો આપણા ન પણ હોય, અને હોય પણ ખરા. એટલે આ પત્રની વિચારણામાં એક તો આખો કર્મ સિદ્ધાંત અથવા કર્મવાદ જૈન દર્શનનો છે તે સમાવિષ્ટ છે, અને જ્ઞાની પુરુષ એક કર્મવાદ અથવા કર્મ સિદ્ધાંત કેવી રીતે સમજાવે છે એટલે એ સમજવા માટે જરા આપણે જે વિષયથી અપરિચિત હોઈએ તે વિષયમાં જરા ઉપયોગને એકાગ્ર કરવો, સ્થિર રાખવો થોડો કઠિન પડે. પરંતુ જ્ઞાનીના વચનોનું તાત્પર્ય જેમને પ્રાપ્ત કરવું છે અને તત્વ જ્ઞાનીના વચનથી જ સમજવું છે, મતે કલ્પનાથી નહીં, એને માટે આ પત્ર ઉપકારી છે. ખૂબ જ્ઞાની પુરુષ પરમ કૃપાળુ દેવે શું કર્યું તો જે જે સમયે જે જે વાત આવી તેમાં અગાધ જે કાંઈ લોકના તત્વના રહસ્ય છે એ રહસ્યને એમણે સરળ ભાષાની અંદર સુગમ રીતે સમાધાનના રૂપમાં મૂક્યા, મુમુક્ષુઓને જિજ્ઞાસુઓને એના માર્ગ બતાવ્યો, તત્વનું ઓળખાણ કરાવ્યું. આ જ્ઞાનનો મહિમા છે. પરમ જ્ઞાની હતા. પરમ કૃપાળુ દેવની જ્ઞાન દશા અદભુત હતી. હા, ઉદય જે હશે તે, પણ એની અંદર પણ આમાં સમાધાન આવી જાય છે. એટલે કહે છે, આમ તો આ પત્ર બરોબર સરસ ચૈત્ર મહિનાનો છે, ચૈત્ર મહિનો પ્રારંભ થયો છે, અને આજે પણ ચૈત્રી પડવો, આપણે હમણાં જ ભક્તામર સ્તોત્રનો મંગલ પાઠ કર્યો, અને એક માન્યતા એ આમનાયમાં ચૈત્ર માસથી વર્ષનો પણ પ્રારંભ થાય છે. એક સંવત શક સંવતનો પ્રારંભ પણ ચૈત્રથી થાય છે. બહુ પવિત્ર દિવસ છે. અમુક દિવસો એવા હોય છે કે જે કુદરતની અંદર જે બધા શુભ તત્વો પવિત્ર તત્વો જે દિવસે વધારે પ્રધાનતાથી હોય તે દિવસને જ્ઞાનીઓએ પર્વતિથિ તરીકે મૂક્યા છે કે જ્યાં અશુભ દબાય અને શુભ ઉછળે, શુભનો પ્રભાવ થાય અને અશુભનો હ્રાસ થાય. આ આપણી પર્વની અથવા તિથિની વિચારણામાં એક તત્વ રહેલું છે. એટલે જ્ઞાનીઓ કે એવા દિવસોએ જરા સારી રીતે ધર્મ કરો, શુભ આરાધના કરો, શુભ વિચાર કરો. એ વિચારનું ફળ સામાન્ય રીતે હોય છે એના કરતા અધિક ગણું મળશે અને સરળતાથી થશે, સહજતાથી થશે. કારણ કે શુભ તત્વનું પ્રબળ સામ્રાજ્ય ત્યારે વર્તતું હોય એટલે આપણો થોડો પ્રયાસ પણ ખૂબ આપણને ઉપકારી થાય. જેમ આપણે જે દિશામાં ચાલવું હોય એ દિશામાં જો પવન અનુકૂળ હોય તો થાક ઓછો લાગે, ગતિમાં વેગ આવે, અને પ્રતિકૂળ હોય તો. એટલે અહીંયા આવા દિવસોએ તો બધું અનુકૂળ છે. એટલે અહીંયા થોડો વિચાર એ દ્રષ્ટિએ પણ કરીશું. વિષય જરા નવીન લાગે, કેમ કે ગણિતાનુયોગ અને કર્મવાદ, કર્મ સિદ્ધાંત, એનાથી ભલભલા પંડિતો પણ દૂર વયા ગયા છે. કારણ કે એ તત્વની અંદર બહુ ઓછી સૂક્ષ્મતા હોવાને કારણે સમજ ઓછી પડે, ત્યાં કલ્પના કામ ન કરે. પૂર્વકર્મ બે પ્રકારના છે. સૌભાગભાઈના પ્રશ્નનું સમાધાન છે કે પૂર્વકર્મ જે છે એ કર્મ કેવી રીતના છે. કર્મનું ફળ ભોગવવામાં જ્યારે આવે ત્યારે એ કર્મનું ફળ જ્યારે ભોગવાય એનો મતલબ કે એ કર્મ પૂર્વ થયું. કેમ કે કર્મ હોય તો કર્મનું ફળ ભોગવાય ને. પૂર્વકર્મ બે પ્રકારના છે. અથવા જીવથી જે જે કર્મ કરાય છે તે બે પ્રકારથી કરાય છે. જીવ સતત કર્મબંધ કરે છે. અજ્ઞાન અવસ્થામાં છે ત્યાં સુધી કર્મબંધ થયા જ કરે છે. કારણ કે કર્મબંધના કારણો વિદ્યમાન છે, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ. આ પાંચ કારણો જીવના છે અને એ સદેહી જીવ હોવાને કારણે એ કારણો તો વિદ્યમાન છે જ. એટલે કૃપાળુદેવે એક પત્રમાં કહ્યું છે કે જીવ સમય સમયે અનંતા કર્મનો વ્યવસાય છે. અત્યારે તો એનો વ્યવસાય કર્મબંધનો જ છે, ઓછા કે વધતા. પરંતુ જ્યાં સુધી અજ્ઞાનરૂપી તણખો છે ત્યાં સુધી એ લોક આખાને સળગાવવા માટે શક્તિમાન છે, ચિનગારી. એમ અજ્ઞાન અવસ્થાની અંદર જીવ કર્મ કરે છે. પણ એ કર્મને હવે સમજીએ આપણે કે ભલે કર્મ કરતો હોય પણ કર્મ બે પ્રકારે કરાય છે. જો આપણે આ પ્રકાર સમજીએ તો આપણા ઉપયોગની સૂક્ષ્મતા થાય, ઉપયોગની તીવ્રતા થાય, અને તો પછી જે બધી વસ્તુ કરતા જો એક જ પ્રકારે એની અંદર ભેદ ઉત્પન્ન થાય કે શું કરવું, કેવી રીતે કરવું, ક્યારે કરવું, કેમ કરવું, આ વિદ્યા અને વિવેક બંને આવે. કર્મને જાણવું એ સમજ છે, જાણકારી છે. પણ જાણકારીમાં વિદ્યા પ્રાપ્ત થવી કે એવું કયું જેનાથી મુક્તિ થાય. સા વિદ્યા યા વિમુક્ત એ. દુનિયાભરની અંદર જેટલું શ્રુત છે એ છે તો ખરું, જ્ઞાન છે, શ્રુત છે, પણ વિદ્યા ક્યાં? એ વિદ્યા એવી કે આનો ઉપયોગ કેવી રીતે કરવો કે જીવ છૂટે. અને એ સમજવા માટે એની પાસે વિવેક જોઈએ, ભેદ જ્ઞાન જોઈએ. તો કર્મ જીવથી જે જે કર્મ કરાય છે તે બે પ્રકારથી કરાય છે. એક પ્રકારના કર્મ એવા છે કે જે પ્રકારે કાળાદેની તેની સ્થિતિ છે તે જ પ્રકારે તે ભોગવી શકાય. આ પહેલી પ્રકારના કર્મ એવા છે કે જે પ્રકારની કાળાદી તેની સ્થિતિ છે તે જ પ્રકારે તે ભોગવી શકાય. કર્મની કાળાદી સ્થિતિ, કર્મ જ્યારે બંધાય છે ત્યારે કર્મ સિદ્ધાંત એ છે કે એ બંધ ચાર પ્રકારે જીવને બંધાય છે. પ્રકૃતિ, પ્રદેશ, અનુભાગ અને સ્થિતિ. કોઈ પણ કર્મ જ્યારે બંધાય ત્યારે એ ચાર પ્રકારે, એટલે એના ચાર પ્રકાર, એના ચાર સ્વરૂપ, એ કોઈ પણ એક કર્મ બંધાણું એટલે એના ચાર પ્રકાર. એક તો એની કઈ પ્રકૃતિ આવી, આપણે પ્રકૃતિના ભેદ અનંત છે, પણ જ્ઞાનીઓ કીધું જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય, આયુષ્ય, ભેદનીય, ગોત્ર, કયું કર્મ બંધાયું, ગતિનામ કર્મ. એ બધા કર્મ સિદ્ધાંતની અંદર આ બધા શાસ્ત્રોનો વિષય છે અને એમાં ભેદ ભાંગા બધા બહુ આવે છે. પણ સામાન્ય સમજની અંદર અષ્ટ પ્રકારના કર્મ આપણે કહીએ તો એમાં કઈ પ્રકૃતિ આઠમાંથી, ઘાતી અને અઘાતી, ઘાતીના ચાર, અઘાતીના ચાર. અને એ જ્યારે બંધાય, કોઈ પણ કર્મ બંધાય ત્યારે, તે કર્મ બંધાય ત્યારે એક તો એની અંદર પ્રકૃતિ નક્કી થઈ જાય કે કઈ પ્રકૃતિનો કર્મનો બંધ પડ્યો છે. ને કોઈ પણ કામ કર્યું તો જ્ઞાનાવરણીયનું આવરણ થયું કે દર્શનાવરણીયનું થયું, અંતરાયનું થયું કે ચારિત્રનું થયું, વેદનીયનું થયું, મને તો ખબર નથી. આપણે અજ્ઞાનીને તો કર્મબંધની અંદર આ ભેદની ખબર નથી, પણ જ્ઞાનીઓએ તો કહ્યું કે જેવું કર્મ છે એવા ઉદયમાં આવે છે. એટલે આઠ પ્રકારના કર્મને જૈન દર્શનની અંદર આખો કર્મવાદ અથવા ગણિતાનો યોગ છે આખો. તીર્થંકર ભગવાનની દેશનાનો જે બોધ છે, એ બોધની અંદર તત્વ ઉપરનો બોધ, આચરણ ઉપરનો બોધ, આ પ્રકારની સૂક્ષ્મ રહસ્યના ભેદોનો બોધ અને કથાનો યોગ કે આના પ્રકારે જગતના જીવોની અંદર કેવા કેવા પરિણામો જોવા મળ્યા. જો કોઈ વસ્તુ તત્વથી ન સમજાય, તર્કથી ન સમજાય, યુક્તિથી ન સમજાય તો કથાથી તો સમજાય જ કે આણે આમ કર્યું તો એનું ફળ એને આમ મળ્યું, એને આમ કર્યું હતું તો એમાંથી એને આ ફળ મળ્યું. કથાથી પણ ધર્મના તાત્વિક સિદ્ધાંતોનું રહસ્ય સરળ અને ભદ્ર જીવો પામી જાય. એમાં કઈ એને આ ભાષાની પરિભાષામાં જવાની જરૂર નથી, એ તો સમજી જાય કે જેવું વાવો તેવું લણો. કુદરતનો કાયદો, વસુંધરાનો ન્યાય કે ભાઈ તમારે જો સુખ જોઈએ તો સુખને આપો, દુઃખ જોઈએ તો દુઃખને આપો, ધર્માત સુખમ પાપાત દુઃખમ. સૂત્રો તો છે જ, અને કોણે શું કર્યું એવા દ્રષ્ટાંતો આપે કે પૂર્વે શાલીભદ્રએ ખીર ઓરાવી હતી, શુભ કામ કર્યું હતું તો એની અઢળક રિદ્ધિના એ સ્વામી બન્યા. એની અંદર ઘણું સમજાઈ જાય. જે તત્વજ્ઞાન ચોપડાઓ વાંચવાથી ન સમજાય એ એનાથી સમજાઈ જાય. અને એમાં દાખલાઓમાં તો આ કર્મનો સિદ્ધાંત એટલો બધો ઓફર છે કે એમાં શક્રેન્દ્ર, નાગેન્દ્ર, જીનેન્દ્ર કે તીર્થંકર કોઈ છટકી શકતા નથી. તો પૂર્વે જો ભગવાને કોઈ એવા કર્મ કર્યા હોય તો ચરમ શરીરી ભવમાં પણ પૂર્વે એણે પેલાના કાનમાં શિશુ રેડ્યું હતું તો આ ભવમાં એને ગોવાળના રૂપમાં કાનમાં ખીલા ઠોકવાનો ઉપસર્ગ પ્રભુને પણ સહન કરવો પડ્યો. તો આવા સિદ્ધાંતો જે સમજાવવા માટે મહિનાઓને મહિનાઓ જાય, અને છતાં એ વાત સમજવામાં આવે કે ન આવે, એમાં શું થાય ને કેમ પ્રકૃતિ ને કેમ કર્મ બંધાણું ને કેટલા સમયનું બંધાણું ને ક્યારે ઉદયમાં આવ્યું ને આ બધું કઈ બધું મૂક બાજુમાં, નક્કી એટલું કે આ એણે કર્મ અશુભ ભાવથી કર્યું, તીવ્ર ભાવથી કર્યું, માઠા ભાવથી કર્યું, કસાય પરિણામે કર્યું, આ ફળ આવે અને આ આવે જ. અફર છે, અટળ નિયમ છે આની અંદર. આટલી જો શ્રદ્ધા થઈ જાય તો આ બધા યોગ એને પકડાઈ ગયા જૈન દર્શનમાં. કથાનો યોગ એવો યોગ છે કે જો એની અંદર શ્રદ્ધાપૂર્વક એક એક જે કંઈ ઘટનાઓ બને એના કાર્ય કારણનું અનુસંધાન આવડવું જોઈએ. શ્રીપાલ રાજાનો રાસ ઓળીની અંદર વંચાય, પણ શ્રીપાલ અને મહિના સુંદરી અને એની સાથે રહેલા બધા પાત્રો, એ બધા પાત્રોની અંદર બનતી રોજ રોજ ઘટના, માત્ર ઘટના જ આવે. આમ થયું, તેમ થયું, આમ થયું, તેમ થયું, દુઃખની ઘટના આવે, સુખની ઘટના આવે, તો એમાં કોઈ આશ્ચર્ય ચમત્કાર એવી દ્રષ્ટિ રાખ્યા વિના કાર્યકારણનો નિયમ જો લગાવવામાં આવે કે જો આ કર્યું મહિનાએ તો એનું આ ફળ મળ્યું, આ ભાવ ભાવ્યો તો આ ફળ મળ્યું, શ્રીપાળનો આ ભાવ હતો તો આ થયું, ધવલનો આ ભાવ હતો તો આ ભાવ, ભાવ પ્રમાણે એને જેવી ક્રિયા પરિણમન થાય છે એનું કાર્યકારણનું અનુસંધાન સમજવું પડે. કર્મ છે વિજ્ઞાન છે, એમાં મતિ કલ્પના કામ ન આવે, એમાં તર્ક કુતર્ક કામ ન આવે. કેમ કે વિજ્ઞાન એ કોઝ એન્ડ ઇફેક્ટ, કાર્યને કારણ, જેવું કારણ આપો એવું જ કાર્યનું પ્રગટીકરણ થાય, અને જે કાર્યનું પ્રગટીકરણ જોઈએ તેવું જ કારણ આપવું જોઈએ. કાર્ય 100% જોઈએ તો કારણ 90% ન ચાલે. અને એને સાદી ભાષામાં આપણે કહીએ કે ગોળ નાખો એવું. તારે ગડપણ સરસ જોઈ છે તો ગોળનો ગાંગડો મોટો લેવો પડશે. કથાનો યોગ એમાંથી પણ આપણે તો કથામાંથી કહેવતો આવી ગઈ. આ સમાજ છે ને, આ સૃષ્ટિ ઉપરનો સૌથી જૂનો સમાજ છે ભારતીય આર્યાવર્તનો સમાજ. અહીંયા તો અનંતા તીર્થંકરોની પરંપરા છે, એટલે જગત ઉપર કોઈ માનવ જાતનો એક સમૂહ જેનું સનાતન અને શાશ્વત વિદ્યમાન પણ હોય તત્વની સાથે, એવો આ આર્ય સમાજ છે, ભારતીય સમાજ છે. એટલે કરોડો વર્ષનું જે ડાપણ છે, સાણપણ છે, એ કહેવતોની અંદર આવીને સમાવિષ્ટ થયું છે. જેમ કથાનો યોગની અંદર બધા તત્વો આવ્યા છે, એમ કહેવતની અંદર બધો કથાનો યોગ આવી ગયો, સાર રૂપે આવે છે. એ આ દેશની ધરતીની વિશેષતા છે. એટલે કેટલીક વાત તો માત્ર સાનમાં સમજાવી શકાય એટલી સરળતા આ દેશની અંદર, બૌદ્ધિક સંપદા આ દેશની છે, એની સંસ્કૃતિ કહેવાય છે. કે અહીંયા જે વાત પશ્ચિમના લોકોને સમજતા એની જિંદગી વહી જાય તો ન સમજાય, એ અહીંયા સર્વ સામાન્ય માણસને એક સાદી વાત પૂછો તો કે હા, કે ખોડિયું તો જુદું જ ને, ખોડિયું તો. હવે આ વાત પોણું જગત જાણતું નથી અથવા એમાં શ્રદ્ધા કરતું નથી, છતાં એમ કે જગત આગળ વધી ગયું છે ને આપણે પાછળ છે. ચાલે, જગત છે. અહીંયા કે છે કે એવી કર્મની પ્રકૃતિ બંધાય, પ્રદેશ બંધાય. એટલે કર્મનો જથ્થો કેટલો, કર્મ છે ને એ કર્મણ વર્ગણાના પરમાણુઓનો સમૂહ છે, કે જે જીવનું નિમિત્ત પામી અને કર્મના રૂપમાં રૂપાંતરિત થયું છે. એ કર્મમાં જથ્થો કેટલો છે, એ જ્યાં સુધી પ્રદેશનો જથ્થો હશે ત્યાં સુધી એનું પરિણામ આવ્યા કરે. આપણે કહી કે આ દસકો ફરી ગયો, કેટલી સાહેબી હતી, જાહો જલાલી હતી, અને આજે ખાવાના સાસા પડ્યા. તો શું ખૂટ્યું, તો કે શુભ કર્મ ખૂટ્યું. એ શુભનો ઉદય હતો, તો શુભનો ઉદય કેમ ખલાસ થઈ ગયો, તો કે એના જે પ્રદેશ હતા ને એ પ્રદેશ હવે પૂરા થયા. શુભ કર્મનો ઉદય હતો અને ઉદયની અંદર એ જે શુભ કર્મના જથ્થો હતો, એ પરમાણુઓનો એ જથ્થો પૂરો થયો, કે એ કર્મ જ રચના કરતા હતા સુખના સાધનોની, એ પૂરો થઈ ગયો. વાત પૂરી થઈ ગઈ, દસકો ગયો ભાઈ આપણો, હવે કોઈને પેઢી ગઈ, બે પેઢી સુખ સાહેબી લાગે, ત્રીજી પેઢી એ સમાપ્ત થઈ જાય, જ્યાં સુધી જો એનું બરોબર સંવર્ધન ન થાય. તો બીજો આવે છે પ્રદેશ, પ્રકૃતિ, પ્રદેશ. એક જ કર્મ બંધાય છે ત્યારે પ્રકૃતિ, પ્રદેશ કેટલો જતો, રોગ જાતો જ નથી. 6 મહિના 12 મહિના સુધી પીલાય પીલાય પીલાય, અને જયારે જવાનો થાય ત્યારે ઓલો કે આ રાખની ચપટીમાં વયો ગયો. જો રાખની ચપટીમાં જતો હોય તો બધાને પહેલેથી જ રાખ આપવાની શરૂઆત કરવી. ચપટીમાં, રાખની ચપટીમાંથી નથી ગયો, પણ હવે આનો જથ્થો પૂરો થઈ ગયો. અને બીજો અંદર શુભનો આવ્યો છે, વેદનીયનો, શુભ વેદનીય આવ્યું છે. એટલે હવે એ રોગ, 2-5 વર્ષ જાણી રોગ જ નહોતો, આપણને એમ થાય કે આ તો જો હવે રાતે રાણ જેવો થઈને ફરે છે. ભાઈ એનું અશુભ પૂરું થયું, બાપા શુભ જઈ ગયું છે. જથ્થો પ્રદેશ જ્યાં સુધી એ અશુભના હશે, જે રોગ રૂપે વ્યાધિ રૂપે આવ્યા છે, ત્યાં સુધી વિલાયતથી મંગાવેલી દવા પણ અસર કરશે નહીં, ગમે તેવો ડોક્ટર હશે તો પણ અસર થશે નહીં. પછી આપણે કહેવાનું કે ભલભલા ડોક્ટરો પણ મને ઓળખી ન શકે, તને નહીં તારા પાપને નથી ઓળખી શકે, તને ઓળખવામાં કાંઈ વાંધો જ નથી. ભાઈ એવા બાંધા છે કે આ છૂટી શકતા. પ્રકૃતિ પછી પ્રદેશ, પ્રદેશ પછી અનુભવ. કર્મ એક જ બંધાય છે તો કઈ પ્રકૃતિનું બંધાય છે, વેદનીયનું બંધાય, અને એમાં જો અશુભ વેદનીયનું બંધાય તો વાત મૂકી દો, કોઈ કાર્ય જગતની ભાવે નહીં. તો ત્યાં અનુભાગ, અનુભાગ એટલે કેવા ભાવથી કર્મ બાંધ્યું એવું ફળ આપશે, તીવ્ર ભાવથી, માઠા ભાવથી, કષાય પરિણામથી, અકષાય પરિણામથી, શાંત ભાવથી, વેર ભાવથી, દુશ્મનીના ભાવથી, મિત્રના ભાવથી, રાગ ભાવથી કેવી રીતે કર્મ બાંધ્યું? તે જે રીતે જે ભાવથી બંધાયું છે એ ભાવ કર્મની અંદર અનુભાગના રૂપમાં સ્થિત થઈ ગયો. વેદના આવે એવી કારમી વેદના આવે કે સાત પેઢીને યાદ કરી જાય. અને કોઈ જીવો બહુ જ હળુકર્મી હોય તો એને એવા ભાવથી, ભદ્રિક ભાવ હંમેશા જીવનમાં રાખ્યો હોય, કદાચ કોઈ સાથે પ્રતિકર્મ બંધાઈ ગયું તો પણ બહુ શાંત ભાવે આવીને ઉદયમાં ચાલ્યું જાય, તો એનો અનુભાગ, અનુભાગ એટલે એનો રસ. એ કર્મ જ્યારે ઉદયમાં આવે છે ત્યારે એનો રસ કેટલો છે? જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં આવે ને રસ વધારે હોય તો ગમે તેટલું વાંચે કાંઈ યાદ ન રહે ને કાંઈ સમજાય નહીં ને કાંઈ પકડાય નહીં. વેદની અશુભ ઉદયમાં આવે તો ગમે તેટલા ઔષધ અને ઉપચાર હોય તો એને જગ્યાએ જ રહે, આની વેદની જરાય ઓછી ન થાય. કારણ કે એવી બાંધી છે, એવી બાંધી છે, એનો અનુભાગ બહુ તીવ્ર છે, ગાઢ છે અનુભાગ. અને ચોથું સ્થિતિ. સ્થિતિ એટલે એનો કાળક્રમ. એ કર્મ જ્યારે ઉદયમાં આવશે ત્યારે કેટલો સમય રહેશે અનિશ્ચિત છે. એ જગન્યથી અંતર્મનો સુધી રહે. અને દરેક કર્મની પ્રકૃતિ પ્રમાણે પછી કર્મશાસ્ત્રમાં એના ભેદ આપ્યા છે. કોઈ આટલા 33 સાગરોપમ સુધીની એની સ્થિતિ વહી જાય, નરકમાં જાય, અશુભ ઉદયમાં આવ્યું હોય, હવે ક્યારે શાંત થાય? અને કેટલા વર્ષનું આયુષ્ય બાંધ્યું હોય નરકનું, બહાર ન નીકળે, અને દુઃખ દુઃખ દુઃખ, વેદના વેદના વાદના, ભયંકર તીવ્ર વેદના. અને સ્વર્ગનું બાંધ્યું હોય, સ્વાર્થ વિમાન, સર્વાર્થિક વિમાન, સર્વાર્થ વિમાન, અનુત્તર વિમાન, આ બધા ઉત્તમ એને પુણ્ય બાંધ્યું હોય તો એ પણ એનો ભોગવતો, એનો શુભનો ઉદય ક્યાં સુધી? સાગરોપમ વર્ષ સુધી પણ ખતમ ન થાય. કાળ સ્થિતિ, આ કાળ સ્થિતિ બંધાઈ જાય છે. અને આ કાળ સ્થિતિમાં આપણે દાખલા તરીકે કહીએ કે દેવોનું આયુષ્ય ઓછામાં ઓછું 10,000 વર્ષ, નારકીનું ઓછામાં ઓછું 10,000 વર્ષ, અને આપણે ગમે તેવું સુખ બાંધ્યું હોય તો હો તો કઈ કોક કાઢે, એમાં હોમાં તો આવી રહ્યું હોય. ઈસી પછી તો એમ જ કે હે ભગવાન હવે આ બંધ કર ખેલ, હવે આપણાથી કઈ થતું નથી, ખવાતું નથી, હલાતું નથી, ચલાતું નથી, બોલાતું નથી, હવે જીવીને કરવું શું? આ કાળ સ્થિતિ 80 વર્ષની છે, એ આકરી પડે છે. અને જીવો દેવોની ને નારકીની અંદર પણ શુભ ને અશુભ કર્મ કાળ સ્થિતિ. આપણું આયુષ્ય આ મનુષ્યનું જે છે ગતિનું, અને તેરી જ ગતિનું આ આયુષ્ય મર્યાદિત છે, બહુ જ અલ્પ છે. જે કાળખંડ છે એની દ્રષ્ટિએ તો નારકી અને દેવોની અંદર બે ગતિની અંદર આયુષ્યના જે બંધ છે આપણી ગણતરીમાં ના આવે એટલું આયુષ્ય હોય, આપણે કલ્પના ન કરી શકીએ. કાળના કાળ ચાલ્યા જાય, પરાવર્તન થાય. આ પેલી જેને કહીએ અવસર્પિણીને ઉત્સર્પિણીના, છતાં એ એમને હોય, અને તિર્યંચ અને મનુષ્યમાં બહુ જ અલ્પ, એ અલ્પ આયુષ્ય આ સ્થિતિ. તો અહીંયા ચાર પ્રકારે એક જ કર્મ બંધાય એના ચાર ભાંગા થઈ ગયા. પ્રકૃતિ, પ્રદેશ, અનુભાગ એટલે કે રસ, અને સ્થિતિ એટલે કાળ સમય. આ પ્રકારે કર્મ બંધાય તો એમાં કૃપાળુ દેવે જે ભાગ કર્યા છે એ સમજીએ. હવે એક પ્રકારના કર્મ એવા છે કે જે પ્રકારે કાળાદી તેની સ્થિતિ છે તે જ પ્રકારે તે ભોગવી શકાય. એની કાળાદીની જે સ્થિતિ છે તે જ પ્રકારે તે ભોગવી શકાય. બીજો પ્રકાર એવો છે કે જ્ઞાનથી, વિચારથી કેટલાક કર્મ નિવૃત્ત થાય. આ બીજો. પેલો એવો છે કે જે પ્રકારે બંધાયો હવે જેટલો કાળ એની સ્થિતિ છે એ પૂરેપૂરી કાળ સ્થિતિ ભોગવવી જ પડે, એમાં કઈ છૂટકો નહીં. પણ બીજા પ્રકારના કર્મ એવા છે કે જ્ઞાનથી વિચારથી કેટલાક કર્મ નિવૃત્ત થાય. વિચાર, શુભ વિચાર, શુભ ધ્યાન, અનુપ્રેક્ષા, સત્પુરુષના વચનનું મનન ચિંતન. કૃપાળુદેવ જયારે કહે કે કર વિચાર તો પામ, તો આત્મા પામવાનો છે, એવો શુદ્ધ આત્મા પામવાનો છે, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગન, તો એ આત્મા જે વિચાર કરનારો છે એ તો કર્મ સહિત છે. એ કર્મ જતા હશે તો જ પોતાના સ્વરૂપને પામે ને. કર વિચાર તો પામ. વિચાર કરનાર કોણ છે? એ કઈ શુદ્ધાત્મા નથી. અને પામશે શું? શુદ્ધ સ્વરૂપ, શુદ્ધ બુદ્ધ ચૈતન્ય ગન, સ્વયં જ્યોતિ સુખધામ. કર વિચાર તો આ તારું સ્વરૂપ તું પામીશ. કોણ વિચાર કરશે? સાધક, મુમુક્ષુ. એ અત્યારે કર્મ સહિત છે કે કર્મ રહિત છે? હવે એ પામે તો પછી કર્મ રહિત થયો કે નહીં? તો વિચારથી કર્મ નિવૃત્ત થાય, જ્ઞાનથી કર્મ નિવૃત્ત થાય. એક જ્ઞાની પોતાના શુદ્ધ જ્ઞાનની એક અંતર મુહૂર્તમાં અનંત કોટી કર્મોની કરોડો ખપાવે છે, અને એક અજ્ઞાની અનંત કાળ સુધી નિજ છંદે ચાલીને પરિશ્રમ કરે ગમે તેવો, તો પણ કર્મ ઘટાડી શકતો નથી, કર્મની વૃદ્ધિ થાય છે. આ જ્ઞાન અને અજ્ઞાનનું સામર્થ્ય. કર્મ કટેશો જીને વચન, કૃપાળુદેવે એના એક પદની અંદર આ એક સંક્ષિપ્ત જેમ આપણે કહે ને કહેવત, એમ આવા વાક્યો આપ્યા છે. કર્મ કટેશો જીને વચન. જો તારા હાથમાં જીનેશ્વરનું વચન યથાર્થ સ્વરૂપમાં આવ્યું ને તે વિચાર કર્યો, તો એનું પરિણામ તારા કર્મો કપાઈ જાય. અનંત કર્મની ક્રોડ. જન્મોના જે બહુ બહુ કર્યા પાપ તે દૂર થાય. ભક્તામર સ્તોત્રમાં આદિનાથ ભગવાનનું સ્તવન કરીએ આપણે, સ્તોત્ર ભક્તામર, એની અંદર આપણે કહીએ કે પ્રભુ જન્મો જન્મના કર્મો, અજ્ઞાન જનિત કર્મો, પાપ ભાવનાઓથી થયેલા કર્મો, અશુભના દરિયાઓ બધા, પણ પ્રભુ તારા સ્મરણથી તો ખરવા માંડે. આ જ્ઞાનનો પ્રભાવ છે, આ જ્ઞાનનો પ્રભાવ છે. જેમ તીર્થંકરના એ સ્તોત્રની અંદર કહ્યું કે રાત્રિએ નીતાયું જે તિમિર સઘળું, નાશે છે તે સૂરજ ઉગતા સત્વરે તે સદાય. અરે આખા વિશ્વમાં એવો અંધકાર, એવો અંધકાર અમાસનો ઘેરાઈ ગયો હોય, આખા વિશ્વને અંધકારમાં સકંજામાં લઈ લીધું હોય, હવે આવો અંધકાર કેદી કાઢવો? પોતાનો હાથ પણ ન દેખાય એવો હોય તો પણ, નાશે છે જે સૂરજ ઉગતા સત્વરે તે. હે પ્રભુ, જરા સૂર્યનું કિરણ આવે એટલે એનો નાશ થાય છે. એમ પરમાત્મા તારું નામ લઈએ તો જન્મો જન્મનો અંધકાર, અને આ રાત્રિ કેટલી મારી અનંતકાળની રાત્રિઓ, આવી અનંત રાત્રિઓ માત્ર એક જ પ્રભુ તારા સ્મરણરૂપી સૂર્ય જો પ્રકાશિત થાય તો મારો અનંત રાત્રિનો અંધકાર, કર્મરૂપી અંધકાર દૂર થઈ જાય. આપણને સ્તોત્રો, ભક્તિ, સ્તુતિ આમાં ભાવથી જો આપણે કરીએ તો જીવની અંદરની આ જે તાકાત છે, જીવમાં જ્ઞાન પરિણામ, આ જ્ઞાન સ્વરૂપ છે, અને જ્ઞાન સ્વરૂપ છે એટલે ભાવ સ્વરૂપ છે. આ જીવ જો ભગવાનની ભક્તિ ભાવપૂર્વક કરે, અને ભક્તામર સ્તોત્રના રચયિતા માનતુંગ સુરીશ્વરજીએ કેવા ભાવથી કરી હશે કે ઓલા રાજાને, ઉજ્જૈનીના રાજાને પરીક્ષા લેવી છે અને 48 બેડીઓ બાંધી દીધી છે, અને કે બતાવ તારા પ્રભુના ચમત્કારને, ખબર પડે કેવી તાકાત છે. પ્રભુનો ચમત્કાર નથી પણ પ્રભુની ભક્તિનો ચમત્કાર છે, અને ભક્તિનો ચમત્કાર એ ભક્તોનો ચમત્કાર છે. વિતરાગ છે અમારો દેવ, તો એ કઈ તાળા ખોલવા નથી આવતો. પણ માનતુંગની તાકાત જુઓ, એને શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ એવા અરિહંત પરમાત્માનું સ્મરણ કરી, અને એવી પોતાની ઉત્કૃષ્ટ ભાવની શક્તિ, ભક્તિની શક્તિ, ભક્તિ કે ભક્તિના શક્તિના કારણે આ બંધનું જે સામ્રાજ્ય હતું એને બંધ ઉદયમાં આવ્યો હતો એ સમાપ્ત થઈ ગયો. ભક્તને અમર કરે એવું કાવ્ય એ ભક્તામર. ભક્તને અમર કરે અથવા જે સ્તોત્ર કરવાથી ભક્ત અમર બની જાય, અમરત્વને પામે. આવા સ્તોત્ર છે, મહિમાવંતા સ્તોત્ર આ કાળની અંદર. હજુ આવા ગીતાર્થ અને પુણ્યવંતા આચાર્યોએ કર્મથી મુક્ત થવાનો આ એક માર્ગ છે કે કેટલાક કર્મો જ્ઞાનથી અને વિચારથી નિવૃત્ત થાય. જો આ શ્રદ્ધા હોય તો આપણને જે આપણે ઉપક્રમ લઈએ છીએ ભક્તિનો, સ્વાધ્યાયનો, સત્સંગનો, એનું મહાત્મ્ય શું છે એ સમજવા આવે કે આ સત્સંગનું ફળ શું, સ્વાધ્યાયનું શું, જ્ઞાનનું શું, ધ્યાનનું શું, શું શું કરતું હશે, અડધો કલાક બેસી શું થાય, અરે શું થાય નહીં ક્યાં માંડસ. કોટી વર્ષનું સ્વપ્ન પણ જાગ્રત થતા સમાય, તેમ વિભાવ અનાદિનો જાગૃત થતા દૂર થાય, જ્ઞાન થતા દૂર. એક જ્ઞાન મળ્યું જયારે, સૂર્ય જ્ઞાન, તો કોટી વર્ષનો જન્મો જન્મનો આ અંધકાર આત્માની અંદર કર્મના રૂપે બાજી ગયો છે દૂર થાય. વિચારથી અને જ્ઞાનથી કેટલાક કર્મ નિવૃત્ત થાય. જેટલું સમજાય એટલું સમજવું. કૃપાળુદેવના વાક્યો વાંચી અને એનું આપણે અર્થઘટન કરવા પ્રયત્ન કરીએ છીએ, એનો ભાવ સમજવા પ્રયત્ન કરીએ છીએ કે કેટલો બીજો પ્રકારનો કર્મ એવો છે કે જે જ્ઞાનથી વિચારથી કેટલાક કર્મ નિવૃત્ત થાય. જ્ઞાન થવા છતાં પણ જે પ્રકારના કર્મ અવશ્ય ભોગવવા યોગ્ય છે તે પ્રથમ પ્રકારના કર્મ કયા છે અને જે જ્ઞાનથી ટળી શકે છે તે બીજા પ્રકારના કર્મ કયા છે. જ્ઞાન થાય તો પણ કર્મ ટળે નહીં. જો હવે આ કર્મનું સામર્થ્ય જૈન દર્શનની અંદર ઈશ્વરને બાજુ ઉપર રાખ્યો છે. કર્તા, ભોગતા અને સમાહર્તા તરીકે ઈશ્વર નથી, પરમેશ્વર નથી. અને જે મધ્યમ વયના ક્ષત્રિય રાજપુત્રે, કૃપાળુદેવ લખે મોક્ષમાળામાં, આ જગતના કર્તાને ઉડાડ્યો હશે એને આ ગુપ્ત ભેદ જાણ્યા વિના ઉડાડ્યો હશે. શું મહાવીરનો અને આ કેનાર, એ મધ્યમ વયના ક્ષત્રિય રાજકુમાર અને આ 16 વર્ષનો નવયુવાન ભારતની અંદર મોક્ષમાળાની અંદર કહે છે ભલભલા વિદ્વજ્જનોને કે એણે જગત કર્તાને ઉડાડ્યો છે અમારા ભગવાને. મહાવીરે જગત કરતાને ઉડાડ્યો છે તો શું એ ગુપ્તતાના ભેદ જાણ્યા વિના ઉડાડ્યો છે? આ ગુપ્તતાના ભેદ જે જાણી ન શકાય એણે ઈશ્વરને મૂકી દીધો કે આ કેમ થયું, તો કહી તો પ્રભુએ જે આપ્યું એ કરો, અને એના ઈચ્છા વિના પાંદડું હાલતું નથી. એટલે વાત પૂરી થઈ જાય, ટૂંકમાં સમાધાન મળી જાય. જગતના જીવોને તો સમાધાનથી પણ શાંતિ મળતી હોય તો મેળવવી, પણ તત્વનો જિજ્ઞાસુ છે એ સમજે કે તો પછી કોક મારા સુખ દુઃખનો કરતા થયો ને, તો પછી કોકની ઈચ્છા ઉપર મારું સુખ શાંતિ અને સમાધિ અવલંબિત થઈ ગઈ ને. હવે જેણે જો હું જો આત્મા છું તો મારું સ્વરૂપ શું, મારું સ્વરૂપ યાચકનું, સુખ માટે થઈને મારે કોઈની આશા રાખવી પડે નહીં, તું તો સ્વતંત્ર છું. આત્મા દ્રવ્ય સ્વયં જ્યોતિ સુખધામ, તું સુખનું ધામ છો. તો એને વિચાર કરવો પડે કે આ એજન્સી ઈશ્વરની એજન્સી ચાલે એમ નથી, આ તર્કબદ્ધ નથી, આ ન્યાયયુક્ત નથી, આ યુક્તિ સંગત નથી, આની સંગતિ કોઈ જુદી જોઈએ. તો કર્મનું પણ એક એવું સામર્થ્ય છે, એક કર્મનું સામર્થ્ય એવું બંધાઈ જાય છે, એ કહે છે જ્ઞાનથી પણ ટળી શકે નહીં. જ્ઞાન થવા છતાં પણ એ કર્મ અવશ્ય ભોગવવા યોગ્ય છે. આ બે પ્રકારના કર્મનું જ્ઞાન જો લક્ષમાં લઈ લઈએ, ટૂંકમાં જાજુ આપણે ન જઈએ આખું કર્મશાસ્ત્રમાં, તો એક પ્રકાર એવો છે કે જે જ્ઞાન થયા પછી પણ ભોગવ્યા સિવાય છૂટકો નથી, અને બીજો પ્રકાર એવો છે કે જે જ્ઞાનથી અને વિચારથી એને નિવૃત્ત કરી શકાય છે. આખરે મોક્ષનો માર્ગ એ કર્મની નિવૃત્તિનો માર્ગ છે. કર્મ સર્વ કર્મ સર્વથા નિવૃત્ત થયા વિના જીવને શાંતિ સ્વરૂપ સમાધિ સ્વરૂપ મોક્ષ પદની પ્રાપ્તિ થાય નહીં. એટલે કે છે કે જે જ્ઞાનથી ટળી શકે છે તે બીજા પ્રકારના કર્મ કયા છે? કેવળ જ્ઞાન ઉત્પન્ન થવા છતાં દેહનું રહેવું થાય છે, તે દેહનું રહેવું એ કેવળ જ્ઞાનીની ઈચ્છાથી નથી પણ પ્રારબ્ધથી છે. એટલું સંપૂર્ણ જ્ઞાનબળ છતાં પણ તે દેહસ્થિતિ વેદ્યા સિવાય કેવળ જ્ઞાનીથી પણ છૂટી શકાય નહીં એવી સ્થિતિ છે. કૃપાળુદેવ ઉદાહરણ આપે છે, જ્ઞાનની જેટલું તેટલું જ્ઞાન નહીં, સંપૂર્ણ જ્ઞાનબળ છે. હવે એક કેવડીને પણ દેહસ્થિતિ તો ભોગવવી પડે છે, એને દેહસ્થિતિ એમાં કેવળ જ્ઞાનીની ઈચ્છાથી છતાં ભોગવવી પડે, દેહનું રહેવું થાય છે. જ્ઞાન થાય છે તો દેહરૂપી જે કર્મ બંધાયેલા બદ્ધ સ્થિતિમાં છે દેહના રૂપમાં, એ નિવૃત્ત થતા નથી. એવી સ્થિતિ કેવળ જ્ઞાનીથી પણ છૂટી ન શકાય એવી સ્થિતિ છે. જો કે તેવા પ્રકારથી છૂટવા વિશે કોઈ જ્ઞાની પુરુષ ઈચ્છા કરે નહીં. આ જ્ઞાનનો મહિમા, આ જ્ઞાનની ઓળખ, કે કેવળ જ્ઞાનીને સંપૂર્ણ જ્ઞાન થયા પછી દેહનું રહેવું થાય છે અને એ દેહનું રહેવું કાંઈ એની ઈચ્છાથી થતું નથી, છતાં પણ એને છૂટવાની પણ ઈચ્છા નથી. આ કેવળ જ્ઞાન. એક પત્રમાં કૃપાળુદેવે લખ્યું છે, જ્ઞાનીને ઈચ્છા સહિત પણ ન કહેવા અને જ્ઞાની ઈચ્છા રહિત પણ નથી, પણ જ્ઞાનીની સહજ સ્થિતિ છે, જેમ છે તેમ સ્વીકારીએ છે. દેહ હોય તો પણ ભલે, ન હોય તો પણ ભલે, કારણ કે દેહનું જે કર્મ છે એ હવે એને આત્માના સ્વરૂપને ઘાત કરનાર નથી. કેવડીને અનંત ચતુષ્ટય પ્રગટ્યું છે એટલે જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય અને મોહનીય એનો નાશ થયો છે. એટલે આત્માના ગુણોને, એ ગુણોના ધર્મને આવૃત કરનાર કોઈ કર્મ, કોઈ આવરણ, કોઈ અંતરાય, કોઈ અવરોધ, કોઈ અડચણ હવે રહી નથી. તો એની કર્મની સ્થિતિ છે એ બડી સુંદરીવત આકૃતિ માત્ર જો. એ તો કે છે, આયુ પૂર્ણે મટીએ બહી. એ હવે આયુ કર્મ અમે બાંધ્યું છે. આયુ કર્મ કોને બાંધ્યું છે? જીવે. એ આયુ કર્મની પ્રકૃતિ છે અને જ્ઞાન થાય એટલે આયુ કર્મનો નાશ ન થાય. કેટલાક કર્મો એવા છે કે જેને ભોગવવા પડે કે સાહેબ જ્ઞાન થઈ ગયું તો હવે આ દેહ તો કર્મનો આકાર છે, તો કે ના, એ દેહની સ્થિતિ ભોગવવી પડે. જબરદસ્ત વિજ્ઞાન, વિતરાગનું વિજ્ઞાન, કર્મનો પણ એટલો સિદ્ધાંત, કર્મનું સ્વાતંત્ર્ય, કર્મનું અચિંત્ય સામર્થ્ય, કર્મનું અને એટલું જ સામે સ્વભાવનું, આ બે સામર્થ્ય સાથોસાથ ચાલે છે. અને એમાં કેવડીને એ પણ, છતાં એને બાધારૂપ, અને બાધારૂપ નથી તો ભલે રહ્યું, આ સ્થિતિ દુર્લભ છે. જ્ઞાન સાથે પોતાના કર્મને સહન કરી લેવા, અને એ થઈ શકે છે, કેવળ જ્ઞાનની અવસ્થામાં પણ થાય અને એથી ઓછા જ્ઞાનની અવસ્થામાં પણ થાય. એટલે જ્ઞાનીઓ, જ્ઞાની કે અજ્ઞાનીજન, સુખ દુઃખ રહિત ન કોઈ, જ્ઞાની વેદે ધૈર્યથી અજ્ઞાની વેદે રોઈ. અરે સુખ ને દુઃખ, શુભ અને અશુભ કર્મ એ પૂર્વે બાંધેલા છે, એનો ઉદય આવે, વિપાક આવે, તો એ જે પ્રકૃતિનું હશે, જેટલો એનો પ્રદેશ હશે, જેટલો એનો રસ હશે અને જેટલી એની કાળ સ્થિતિ હશે, આવવા દે. તારી પાસે તું જ્ઞાનનો સહારો લે કે હું એનાથી જુદો છું. કર્મ એ જડ છે અને એ જડ છે એ પરદ્રવ્ય છે, પરદ્રવ્યથી મારું અસ્તિત્વ, મારો સ્વભાવ, મારું ચૈતન્ય સ્વરૂપ ભિન્ન છે, સાથે છે, સહભાવી છીએ પણ છતાંય ભિન્ન છે. એવું જો ભેદ જ્ઞાન અંતરમાં પ્રવર્તે તો જ્ઞાનના સામર્થ્યથી કર્મની વેદનીયને સહી શકાય છે. જો એ સામર્થ્ય જ્ઞાન એટલે કે છે જ્ઞાનથી, તો અહીંયા તો કોઈ પણ તેવા પ્રકારથી છૂટવા વિશે કોઈ જ્ઞાની પુરુષ ઈચ્છા કરે નહીં. તથાપિ અત્રે કહેવાનું એમ છે કે જ્ઞાની પુરુષને પણ તે કર્મ ભોગવવા યોગ્ય છે. કેટલાક કર્મ એવા છે કે જે કાળ સ્થિતિ અનુસાર ભોગવવા પડે તો જ્ઞાનીને પણ ભોગવવા પડે. પછી એ ગમે તે પ્રકારનું એનું જ્ઞાન હોય તો પણ એ કર્મથી છૂટી શકે નહીં. પણ સાહેબ છૂટે નહીં તો છૂટવા માટે તરફડિયા તો મારે ને. ત્યાં એ બતાવ્યું છે કે જ્ઞાનનું સામર્થ્ય એવું છે કે છૂટવાની ઈચ્છા પણ ના કરે. આ એનો અકર્તા ભાવ, આ એનો અકર્તા ભાવ. 13મા ગુણસ્થાનક ઉપર અબંધપણું જે એને વર્તે છે એ આ. તથાપી અત્રે કહેવાનું એમ છે કે જ્ઞાની પુરુષને પણ તે કર્મ ભોગવવા યોગ્ય છે. તેમજ અંતરાય આદિ અમુક કર્મની વ્યવસ્થા એવી છે કે તે જ્ઞાની પુરુષને પણ ભોગવવા યોગ્ય છે. અર્થાત જ્ઞાની પુરુષ પણ તે કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત કરી શકે નહીં. અંતરાય આવું કર્મ, જેમ આયુ કર્મ એમ કર્મની એક પ્રકૃતિ અંતરાય, એવા કર્મની વ્યવસ્થા પણ એવી છે કે જે વ્યવસ્થા જ્ઞાની પુરુષને પણ એ અંતરાય કર્મ તો ભોગવ્યા વિના નિવૃત્ત થાય નહીં. એની અંતરાય કર્મની સ્થિતિ આવી છે કે ભોગવ્યા વિના નિવૃત્ત થાય નહીં. જ્ઞાની પુરુષ ત્રણ જ્ઞાનના ધણી અને સંયમલીય તીર્થંકર તદભવે મુક્તિગામી હોય તો એને ચોથું જ્ઞાન પ્રગટે. એ ચાર જ્ઞાનથી પછી સાધના કરે, એની સાધનામાં અંતરાય ઉભા થાય. આહારમાં અંતરાય ઉભો થાય, સમાધિમાં અંતરાય ઉભા થાય, જે આપણે એને પરિષહ કહીએ છીએ અથવા ઉપસર્ગ કહીએ છીએ. એ અંતરાયનું સ્વરૂપ છે. એ પોતાના સ્વકર્મથી પોતાની મેળે આવે અને પર થકી પણ આવે, એટલે તેરિયંચથી પણ પરિષહ ઉપસર્ગ તેરિયંચથી પણ થાય અને દેવોથી પણ થાય. દેવકૃત, મનુષ્યકૃત અને તેરિયંચકૃત હોય, નારકી ન આવી શકે, કેમકે પોતે જ એની અંદર દુઃખમાં પડ્યા છે, કંઈ બીજાને ઉપસર્ગ દેવા આવી શકે નહીં. ત્રણ ગતિના જીવો તો ભગવાનની સાધનામાં અથવા તો મુનિવરો જ્ઞાનીવરો જેને જેને, પછી ગજ સુકુમાર હોય, મેતારી મુનિવર હોય, ખંધક મુનિ હોય, સુકોસલ મુનિ હોય, અરણિક મુનિ હોય, એને બધાને મનુષ્યકૃત ઉપસર્ગો આવ્યા હતા, કોઈને દેવકૃત ઉપસર્ગો આવે અને કોઈને તેરિયંચકૃત ઉપસર્ગ આવે. કોઈ વાઘ, સિંહ, ચિત્તા, લોકડી, બિલાડી, જીવજંતુ અનેક પ્રકારના, આ બધા એના ઉપસર્ગ અંતરાય આવી છે. એ અંતરાય કર્મ છે. અને અહીંયા કહે છે કે અંતરાય કર્મની કેવી વ્યવસ્થા એવી છે અમુક કે તે જ્ઞાની પુરુષને પણ ભોગવ્યા યોગ્ય છે. અર્થાત જ્ઞાની પુરુષ તે કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત કરી શકે નહીં. દેખાય ભગવાને દીક્ષા લીધી તો દેવાધિદેવ ઇન્દ્રને અવધિ જ્ઞાનમાં જણાયું કે પ્રભુ આપનો માર્ગ ઘણો કઠિન છે. 12.5 વર્ષના સાધના પથની અંદર ઉપસર્ગ દેખાય છે અમને, પ્રાણાંત ઉપસર્ગ આવે એવું છે. આપ અનુમતિ આપો તો હું એક મારા કરોડ દેવમાંથી 2-5 દેવને લબ્ધિધારી દેવો, એને હું તમારી સાથે, કોઈને ખબર નહીં પડે, અદ્રશ્યપણે તમારી હારે હાલશે, પણ ભરવાડ જેવો, ગોવાડ જેવો ઊંધે કાન નાખી દેશે. આપણે એવા ગોતીએ છીએ ને કે દેવ હાજરા હજુર હોય, મને જે મારું ધનોત પરોત કાઢે એને ઊંધે કાન નાખી દે. એવા શક્તિશાળી ઇન્દ્ર મહારાજાના કમાન્ડો હોય એમાં કઈ કહેવું પડે? ભગવાને કહ્યું કે હે દેવ, તું હજુ પૂર્ણ જ્ઞાનમાં નથી. લોકોત્તર પુરુષનો મોક્ષ પોતાના સ્વબલ, પરાક્રમ અને વીર્યથી હોય છે. આવેલા અંતરાયો પણ અમારે ભોગવ્યા સિવાય નિવૃત્ત થશે નહીં. એટલે કદાચ તારો કમાન્ડો આવશે તો અમારે વળી પાછો હિસાબ બાકી રહી જશે. વળી બાકી ક્યાં જવું? અદભુત કથાઓ છે. આ જ્ઞાની પુરુષનો મહિમા, એના રહસ્યો સમજીએ, ખૂબ આનંદ આવે કે જો આવા આવા પુરુષોએ પણ જ્ઞાનનો સહારો લીધો અને પોતાની પૂર્વની ભૂલ છે, પોતાની કર્મ છે શું છે, મારી પોતાની પૂર્વની ભૂલ છે, કેમ કે પૂર્વકર્મ શબ્દ છે. એ પૂર્વકર્મ એટલે કોનું પૂર્વ? પોતાનું. અને પોતે પૂર્વકર્મમાં બાંધ્યું છે તો કા અજ્ઞાનથી બાંધ્યું છે, કા પ્રમાદથી બાંધ્યું છે અને કા મોહથી બાંધ્યું છે. તો મોહ કોનો, પ્રમાદ કોનો, અજ્ઞાન કોનું? મારું પોતાનું. અને એ હવે જો નિવૃત્ત ન થઈ શકે એ સ્થિતિવાળું હોય તો કોઈની સહાયથી મારે એને નિવૃત્ત કરવું નથી, મારે નિવૃત્ત કરવું છે. કારણ કે નિવૃત્તિ એવા પ્રકારની કરવી કે જેથી કરીને તે કર્મ ફરીથી અસ્તિત્વમાં રહે નહીં. અમે તો કર્મનો નાશ ઈચ્છીએ છીએ. કર્મનું એને જેને કહીએ ફોર્મિટેશન એટલે કે જેમ આપણે ફળને મૂકીએ પછી ફૂગ છોડ વાવીએ તો એમાંથી અંકુરોનો કોટા ફૂટે, એવું નથી કરવું. એવું અજ્ઞાની જીવ કરે, એક કર્મ ભોગવે અને અનંત બાંધે. હજી એક ભોગવવામાંથી ઊંચો નથી થયો ત્યાં બીજા 25 બીજ વાવી દે. કસાય છે એ કર્મના બીજ છે, સંભાવ છે એ કર્મને નાશ કરવા માટેનું સાધન છે. પણ કસાય ભાવની અંદર જીવ આવી ગયો એટલે એને બીજડા વાવવાનું શરૂ, પાછા બીજા કર્મો વાવી દીધા. તો કે છે કે તે કર્મ ભોગવ્યા જ્ઞાની પુરુષ પણ તે કર્મ ભોગવ્યા વિના નિવૃત્ત કરી શકે નહીં. સર્વ પ્રકારના કર્મ એવા છે કે તે અફળ હોય નહીં, માત્ર તેની નિવૃત્તિના પ્રકારમાં ફેર છે. સર્વ પ્રકારના કર્મ માત્ર એની નિવૃત્તિના પ્રકારમાં ફેર છે. એક ભોગવવું પડે છે, એક વિચારથી નિવૃત્ત થાય, એક જ્ઞાનથી નિવૃત્ત થઈ શકે છે. પણ કર્મ પ્રકાર એવો છે કે તે અફળ નથી. કોઈ કર્મ બાંધ્યું ને અફળ ગયું, હા આપણને એ નિવૃત્ત થઈ ગયું એ લક્ષમાં ના આવે. માનો કે મેં કોઈ પણ પ્રકારનું તપ કર્યું તો તપથી કેટલાય કર્મો એવા આછા પાતળા હોય એ ખરી જાય, એ બાધા કાળ એનો સમાપ્ત થઈ જાય, એ પ્રદેશ ઉપર આવીને ચાલ્યા જાય. એ કર્મના પ્રદેશો જીવના પ્રદેશો ઉપર આવીને ચાલ્યા જાય, જીવના પ્રદેશ ઉપર. એને આત્માના ભાવનો સંસ્પર્શ ન થાય તો વેદનીય ન થાય, કેમ કે આ સમાધિ ભાવમાં છે. અને સમાધિ ભાવની અંદર રહેલા જીવની અંદર એટલું બધું આત્માનું બળ જાગે, એટલું બધું જાગે કે સામાન્ય વસ્તુ તો અસર જ ન કરે. આપણે જાણીએ છીએ કે જયારે રૂચિ અનુસાર જયારે આપણે કોઈ ભક્તિમાં સ્વાધ્યાયમાં લીન હોય તો કેટલી વાર પગની અંદર કંઈક થઈ ગયું, ખાલી ચડી ગયું, ક્યાંક કંઈક માખી બેઠી હોય, કંઈક આપણને કંઈ ખબર પડતી નથી. અરે આ ધાર્મિકની ક્યાં વાત કરો છો? સાંસારિક કામની અંદર લીન હોય તો પૈસા કમાવામાં ઊંધે કાન પડ્યો હોય તો એને પ્રતિક્રમણ યાદ આવે નહીં. કાંઈ વાંધો નહીં, કાંઈ યાદ તો ભૂલાય ગયું, ભૂલાઈ જ જાય બાપા, કાંઈ વાંધો, તારો દોષ નથી. એમ એને ન ખબર પડે એમ આ જ્ઞાની કે છે કે કર્મ પણ એમ અફળ ના, અફળ થાય જ નહીં, એનું ફળ છે. પણ એની નિવૃત્તિના પ્રકારમાં ફેર છે. આ પ્રકાર ફેર બે પ્રકારે સમજાવ્યો, એક ભોગવ્યા વિના નિવૃત્ત ન થાય અને બીજું વિચાર અને જ્ઞાનથી કેટલાક કર્મ નિવૃત્ત થાય. આટલી વિચારણા આપણે કરી વિશેષ અવસરે સત્પુરુષોનો યોગ બળ જગતનું કલ્યાણ.